પ્રવચન નંબર 231 તારીખ 23/1/90 52 મિનિટ સમયસાર ગાથા 87 અધૂરી છે શ્લોક 51-56
પરમે છે તે અપેક્ષા એ તેને કરતા કહેવાય અપરિણામી ને કરતા ન કહેવાય કરતા ન કહેવાય અને પરમે છે તો કરતા કહેવાય પણ કરતા બુદ્ધિ ન થાય પરમે છે તો કરતા કહેવાય તમે કૃષ્ણાચાર્ય પરમે છે તો કરતા કહેવાય એમાં કરતા બુદ્ધિ નથી જે પરમે છે તે કરતા છે જે પરિણામ છે તે કર્મ છે કાર્ય છે એનું અને જે પરિણતિ છે ક્રિયા તે ક્રિયા પૂર્વ ઉત્તર પર્યાયનો વ્યય ઉત્પાદ સાથે લે તો ક્રિયા છે એ ત્રણેય વસ્તુ પણ એ ભિન્ન નથી એક સત્તા છે એમ ભાવાર્થ દ્રવ્ય દ્રષ્ટિએ પરિણામ પરિણામ અને પરિણામીનો ભેદ છે જો દ્રવ્ય દ્રષ્ટિ દ્રવ્યની એક સત્તાથી જુઓ તમે તો દ્રષ્ટિનો વિષય દ્રવ્ય દ્રષ્ટિ એમ નહીં દ્રવ્યને એક સત્તાથી જુઓ તો દ્રવ્ય દ્રષ્ટિએ પરિણામ અને પરિણામીનો ભેદ છે પરિણામ અને અપરિણામી અભેદ છે એમ નહીં પરિણામ અને પરિણામી એમ પરિણામ લ્યો અને પછી પરિણામી લ્યો તો અભેદ છે
બરાબર
અભેદ છે અને પર્યાય દ્રષ્ટિએ ભેદ છે ભેદ દ્રષ્ટિથી તો કર્તા કર્મ ને ક્રિયા ત્રણ કહેવામાં આવે છે જો પણ અહીં અભેદ દ્રષ્ટિથી પરમાર્થ કયો છે કે કર્તા કર્મ ને ક્રિયા ત્રણે એક દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે પ્રદેશ ભેદરૂપ જુદી વસ્તુઓ નથી આ ભેદ ને અભેદની રમત છે પરની હારે તો કઈ સંબંધ છે જ નહીં કર્તા કર્મ ભેદથી જો તો કર્તા કર્મ ક્રિયા ત્રણ ભેદ દેખાય છે અભેદથી જો અભેદ આત્મા જ કરતા આત્મા જ કર્મ આત્મા જ ક્રિયા એમ જ્ઞેય છે જ્ઞેયમાં બે પ્રકાર પડે છે ધ્યેયમાં બે પ્રકાર એ તો એકલો અખરક અવેદન છે એમાં જો ભેદ પાડવો હોય તો હું ભેદ પાડી શકું બાકી પર્યાયમાં છે પ્રદેશ જુદી વસ્તુઓ નથી પણ દ્રવ્ય ને પર્યાય એનો પ્રદેશ ભેદ નથી એક સત્તા છે આમાં લીધું છે મારા અક્ષર છે જ્ઞાન પ્રધાન કથન પરવ્રીયોથી આત્માને જુદો પાડે છે અને દ્રષ્ટિ પ્રધાન કથન આત્માને પર્યાય માત્રથી જુદો પાડે છે મેં લીધું છે તમે લીધું હશે
સેમ આજ વાત થઈ
હમણાં નીકળતા નીકળતા
હા
બે
જ છે વાત બસ એક પરથી ભિન્ન પાડવા માટે એક પર્યાયથી ભિન્ન બે કથન છે
સદા પરિણામો જાયતે સદૈકસ્ય એકસ્ય પરિણતિ જાતનેકમપ્યેકમેવ યતઃ
વસ્તુ એક જ સદા પરણમે છે. ત્રણેકાળ વસ્તુ એક જ સદા પરણમે છે, એકના જ સદા પરિણામ થાય છે. અર્થાત એક અવસ્થાથી અન્ય અવસ્થા એકની જ થાય છે અને એકની જ પરિણતિ એટલે ક્રિયા થાય છે. કારણ કે અનેક રૂપ થવા છતાં એક જ વસ્તુ છે, ભેદ નથી. ભલે અનેક રૂપ દેખાય છે તો પણ વસ્તુ તો એક જ છે, સોનું તો સોનું જ છે. ભાવાર્થ એક વસ્તુના અનેક પર્યાયો થાય છે, તેમને પરિણામ પણ કહેવાય છે અને અવસ્થા પણ કહેવાય છે. તેઓ સંજ્ઞા એટલે નામ, સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ સંખ્યા, લક્ષણ અને પ્રયોજન આદિથી જુદા જુદા પ્રતિભાસે છે, તો પણ એક વસ્તુ જ છે, જુદા નથી. એવો જ ભેદાભેદ સ્વરૂપ વસ્તુનો સ્વભાવ છે. આ પ્રમાણ જ્ઞાન ભેદાભેદને વિષય કરે છે. એમ વિચારાયું હતું કે ઉત્પાદન ધ્રુવતમ સત એને એક સત્તા માનો છો, કટકા કેમ કરો છો, એમ પ્રશ્ન આવે છે. તો આપણે પૂછીએ કે પ્રમાણ જ્ઞાનથી એક જ તમને દ્રવ્ય દેખાય છે કે દ્રવ્ય પ્રિય બે દેખાય છે? પ્રમાણ જ્ઞાનથી તો દ્રવ્ય પર્યાય તો બે જુદા જુદા છે કે નહીં? તમે જુદા કર્યા કે નહીં? અમે ક્યાં જુદા કરીએ? તમે જુદા કરો એટલે જુદાપણું પણ છે ને અભેદપણું પણ છે. ભેદ પણ છે ને અભેદ પણ છે.
જુદા કરીને અભેદપણું છે.
આ તો એમ કે તમે કેમ કટકા કરો છો, પણ આપણે કઈ પ્રમાણ જ્ઞાનથી તમે બે કરો છો, એક દેખાય છે કે બે? પ્રમાણ જ્ઞાનથી તો બે દેખાય. તો પછી એમાં તમે કટકા કર્યા એ સાચું કે ખોટું? અમે કટકા કરીએ એ સાચું ખોટું જ વિચાર કરો. કોઈ લાંબો વિચાર કરતો જ નથી. એમને વાત પોતાને બેઠો નહીં. ચાલો ત્રેપન કળસ હવે બે દ્રવ્યો એક થઈને પણ ઉઠતા નથી. કુંભાર અને માટી બે દ્રવ્ય છે. એ બે ઘડા રૂપે પણ ઉઠતા નથી, એક અવસ્થા રૂપે પણ ઉઠતા નથી. બે ની અવસ્થા જુદી જુદી છે બે દ્રવ્યની. એમ બે દ્રવ્યોનું એક પરિણામ થતું નથી. કુંભાર અને માટી એ બે મળીને એક પરિણામ ન થાય. બે પરિણામ બે દ્રવ્યના જુદા જુદા હોય અને બે દ્રવ્યોની એક પરિણતિ ક્રિયા થતી નથી. કારણ કે અનેક દ્રવ્યો છે તે સદા અનેક જ છે, પલટીને એક થઈ જતા નથી. આ બે દ્રવ્યની વિભાગની વાત ચાલે છે. ભાવાર્થ બે વસ્તુઓ છે તે સર્વથા ભિન્ન છે. કઈ સર્વથા શબ્દાયો પ્રદેશ ભેદવાળી જ છે. બેના પ્રદેશ જુદા જુદા છે, બંને એક થઈને પરણતી નથી, એક પરિણામને ઉજાગતી નથી અને તેમની એક ક્રિયા હોતી નથી. એવો નિયમ છે. જો બે દ્રવ્યો એક થઈને પરણમે છે તો સર્વદ્રવ્યનો લોપ થઈ જાય. ચોપન એક દ્રવ્યના બે કરતા ન હોય, વળી એક દ્રવ્યના એક કર્મનો અને એક દ્રવ્યની બે ક્રિયાનો, કારણ કે એક દ્રવ્ય અનેક દ્રવ્યનો થાય નહીં. હવે જયારે પરદ્રવ્યથી ભિન્નની વાત ચાલતી હોય, ત્યારે એક દ્રવ્યમાં વ્યાપ્યાપ થવાનું હોય, એક દ્રવ્યના એક જ પરિણામ હોય, આ બધી જે દલીલો છે એ પરથી જુદું પાડવા માટે છે. હવે એને જો શ્રદ્ધાનો વિષય બનાવી દઈએ, એ દ્રવ્ય પોતાના જ પરિણામને કરે છે, પોતાના પરિણામ પોતાનું કર્મ છે, પોતાની પરિણતિ ક્રિયા છે, એમ એને જો માની લઈએ તો કરતા વધુ દુઃખ આવે. તો દ્રવ્ય પર્યાયનો ભેદ જ્ઞાન કરીને આત્મા કરતા જે દ્રષ્ટિ બને, એટલે આત્માને કરતા દેખે પણ જ્ઞાતા ન દેખે,
જ્ઞાતા
ન દેખી શકે. ક્યાંથી દેખી શકે? અહીંયા પરનો જ્ઞાતા છે એટલું બતાવું છે. કરતા નથી પરનો એમ ભગવાન આ પ્રમાણે ઉપરના શ્લોકોમાં નિશ્ચય નહીથી અથવા શુદ્ધ દ્રવ્યાથી નહીથી વસ્તુ સ્થિતિનો નિયમ કહ્યો. બોલો, અહીંયા નિશ્ચય નહીં વાપરે, દ્રવ્યાર્થિક નહીં વાપરે, શુદ્ધ દ્રવ્યાર્થિક. અને શુદ્ધ દ્રવ્યાર્થિક નીતિ જોવામાં આવે તો દ્રવ્ય પર્યાય ભિન્ન ભિન્ન છે, દ્રવ્ય પર્યાયનો કરતા નથી. હા હા હા, પર્યાય દ્રવ્યનું કાર્ય કર્મ નથી. એટલે બે પ્રકારની નિશ્ચય નહીંનો પ્રયોગ થાય છે. જ્ઞાન પ્રધાન નિશ્ચય પરથી જુદું પાડે છે, દ્રષ્ટિ પ્રધાન નિશ્ચય નહીં. મનમુખથી આત્માને ગીધો પાણી અનુભવ કરાવી ચાલી જાય. આત્માને અનાદિથી પરદ્રવ્યના, જો પરદ્રવ્યના કરતા કર્મપણાનું અજ્ઞાન છે. ઇલેક્ટ્રિકથી મોટર ચાલે અને પેટ્રોલથી મોટર ચાલે, ઇલેક્ટ્રિકથી પંખો ચાલે, એમ અનેક પ્રકારની હાથને હલાવે આત્મા, ઉપર ઘડાને કરે. આત્માને અનાદિથી પરદ્રવ્યના કરતા કર્મપણાનું અજ્ઞાન છે, વ્યવહાર નહીં, અજ્ઞાન છે. જે જો પરમાર્થ નયના ગ્રહણથી એકવાર વિલય પામે તો ફરીને ના આવે અજ્ઞાન, એમ હવે કહે છે. કળશ છે 55, બરાબર. બોલો,
વધાવતી પરમ પરિગ્રહેણ વિલયમ યદેકવારં વ્રજેત તત્ત્વં જ્ઞાન ઘનસ્ય બંધનમ ભૂયો ભવેદાત્મનઃ.
આયો અનાત્મી પરદ્રવ્યની સાથે કરતા કર્મબુદ્ધિ લગભગ બધા જીવોને હોય છે. કેટલાક તો ઈશ્વરને કરતા માને છે અને શ્રમણ પોતાને કરતા માને છે પરદ્રવ્યનો, અને શ્રમણમાં પણ આ કર્મને કરતા માને છે. કોઈ આત્માને કરતા માને પરનો, કોઈ કર્મને કરતા માને, કોઈ ઈશ્વર કરતા માને પરનો.
બુદ્ધિ સબકો હોતી હે પ્રાય, બધાને જ હોય છે આવી બુદ્ધિ કરતા કર્મની.
બધાને કરતા બુદ્ધિ બધાને હોય છે. શરૂઆતમાં જયારે બે દ્રવ્યની ભિન્નતાની વાત કરી, બંધ કરો, બે દ્રવ્યની ભિન્નતાની વાત કરીને ધરાવો કર્યો ને, ત્યારે બે દ્રવ્યની ભિન્નતા, ત્યારે ગુરુદેવ એમ જ કે છે કે પોતાના પરિણામ ને કરે પણ પરને તો કરે જ
નહીં,
એ રાગ ને કરે પણ હાથને ના લાવે. એ બે દ્રેવીની ભિન્નતાનો ધડાકો તદ્દન નવી હતી. આ આખા ઇન્ડિયામાં નવી હતી. આ જેની પાસે શાસ્ત્રો હતા એને ખબર નહીં, કોઈ વાત જ બહાર પાડી નહીં. કે બે દ્રવ્ય કરતા કર્મ ન હોય એમે કોઈ જાણતો નથી. તદ્દન નવી વાત હતી. કુંભારથી ઘડો થાય સીધી વાત કરી. અને ઓલું અગ્નિમાં ગામડામાં ગાડા ચાલતા હોય એના ઉપર લોખંડના પટ્ટા ચલાવે. લોખંડના પટ્ટા પેલા ને હવે તો રબરના થઈ ગયા છે. પેલા પૈડા તો લોખંડનો ઓલું ચરાવે અને એને પછી લુવાર કસાઈ જાય એટલે લુવાર જાય ગરમ કરે ને પછી ટીપે. તો કે એ હથોડો ઓને અડતો નથી. ગરમ થયેલા લોખંડ ને હથોડો અડતો નથી. એ વાંકું એને વળ્યું નથી એનાથી એને મેળવ્યું છે. આવા દાખલા હું બહુ આપતા. એને તો ઉહાપો કરાવો. એને તો ઉહાપો કરાવો તો કે સમજણ વાળા જીવો આમાંથી નીકળી જશે અને સાચું તત્વ સમજશે. બે દ્રવ્યની ભિન્નતા સમજ્યા પછી દ્રવ્યપર્યાયની ભિન્નતાનું જ્ઞાન એને આવશે.
બરાબર.
એ દ્રવ્ય જે એકતા હોય એ દ્રવ્યપર્યાયની ભિન્નતા એને પાસે ક્યાંથી? એટલે પેલો પાઠ તો એને એમ કે આ ગયા છે ને મંદિર ઉપરની એ પવનથી ફરકતી નથી એમ કે જ્યાં ફરક ફરક થાય છે આમાં પવનથી થતી નથી એની મેળે થાય છે. પવન એને અડતો નથી એવા એવા ખૂબ દાખલાઓ. ખૂબ ઉભા પોતે ખૂબ એ બે દ્રવ્યની ભિન્નતાનો પ્રકાર ઘણો ટાઈમ સુધી ચાલ્યો. પછી દ્રવ્યને પર્યાયના ભેદ જ્ઞાનમાં આવ્યા. પછી રાગથી આત્મા ભિન્ન છે, રાગનો કરતા નથી. જ્ઞાનનો કરતા છે, રાગનો જાણનાર છે. બે તબક્કો. પછી ત્રીજા તબક્કે જ્ઞાનનો કરતા નથી, બંધમુખનો કરતા નથી, અકારક હવે દર્શન. પછીના તબક્કામાં જ્ઞાન પરને જાણતું જ નથી ને, જ્ઞાન જ જણાય છે પર નહીં જણાતું. એવા તબક્કાવા 45 વર્ષ સુધી ક્રમે ક્રમે જેમ જેમ જીવ સમજતા થયા તેમ તેમ આપતા ગયા. આ જગતમાં આખું જગત લીધું જો સ્ટેપ બાય સ્ટેપ લેતા હતા. પછી તો એવું આવવા માંડ્યું પાછું કે આત્મા રાગનો કરતા નથી, જ્ઞાનનો જ કરતા છે. તો સાહેબ આપે જ જ્ઞાનનો અરે રાગનો કરતા છે એમ આપે કહ્યું હતું 5 વર્ષ પહેલા. અને આ તમારા વ્યાખ્યાન છે, આત્મધર્મ છે એમ કહે. હા આપે જ કહ્યું હતું. અમે તો શ્રદ્ધા કરી લીધી આત્મા રાગનો કરતા છે. હવે તમે ફેર્યું ને અમારે ફેરવું? મારું કેવું સમજાત? અજ્ઞાનીનું ભલું પૂછો. આપે કહ્યું હતું કે પરનો કરતા નથી ને રાગનો કરતા છે. અમે શ્રદ્ધા કરી લીધી આત્મા જ રાગને કરે છે. હવે તમે કહો છો કે રાગનો કરતા નથી. તો ઘડીએ ઘડીએ ક્યાં ફેરફાર કરો? તો તમે જેમ ફેરફાર કરો એમ અમારે પાછી શ્રદ્ધા ફેરવવી? એમ તમે ફરવા અમારે ફરવું? તમે પેલા મમતી માતા જયારે કહેતા હતા કે સ્થાનકવાસી ધર્મ પાછો અને બાકી બધું ખોટું. હવે તમે મમતી કાઢી નાખી અને કપડાવાળા સાધુ હોય જ નહીં. તો તમે પેલા કહ્યું હતું એનું અમે શ્રદ્ધાન કરી લીધું. તો કે અમારી ભૂલ હતી, અમે બતાવીએ છીએ તમને એ અમારી ભૂલ હતી. એને નવડગો હવે તમે. એમ પેલા અમે કહ્યું તું કે પરદેવનો કરતા નથી, રાગને જ કરે ને દુઃખને ભોગવે. પછી જ્ઞાનનો કરતા ને રાગનો કરતા કયો? સાહેબ તમે ઘડીએ ઘડીએ ફેરવો છો તો શું અમારે પણ ઘડીએ ઘડીએ તમારે યારે ફરવું ને શ્રદ્ધા ફેરવા કરવી? હજી તમે જ્ઞાનનો કરતા જ કહેશો. કાલ હવારે કરતા નથી એમ કહેશો તો અમારે ક્યાં ફરવું પડશે તમારે?
અમારી સાથે
બરાબર. જ્ઞાની ને કરુણા એવી હોય છે, અજ્ઞાની ના કોઈ પણ વાત ઉપર ને કસાય નથી, એ વિચારો કઈ તમે. ભણેલા ઉપર શું પાટું મારું? અમારા માં કેવું છે, પડી જાય કોઈ, ગીર જાય તો ઉસકા પર પાટણ નહીં લગાના છે. હું તો ગીર ગયા બિચારા, એ અજ્ઞાની મરેલો છે, એને શું મારું? એના ઉપર કરુણા. આવું બહુ બનાવેલો ક્રિસ્ટાલ વર્ક માં તો ક્રમે ક્રમે કહેતા ગયા ને. હા, એના કે ઉપાદાન કાર્ય થાય ત્યારે નિમિત્ત હોય, નિમિત્ત થી નિરપેક્ષ ઉપાદાનમાં કાર્ય થાય. અરે પેલા તમે કહ્યું કે નિમિત્ત હોય ઉપાદાનમાં કાર્ય થાય, હવે તો નિમિત્ત વિના થાય એમ તમે પાછું ફરી ગયા કે નિરપેક્ષ કેવું ને, ત્યારે પેલા સાપેક્ષ થી સમજાયું. જૈન દર્શન બહુ શાંત તો મહાપુરુષ, ગુણ પ્રકૃતિ જબરજસ્ત, 45 વર્ષ ચાઇલ્ડ બોય ધારું, આખા જગતની સામે બળવું, ગામમાં એવો કાળા વાપટા આવે, એવો વાપો ને બધું કાન ઉપર આવે, કઈ સાહેબ ત્યાં નથી જવું કે ના કઈ જવામાં પગ મૂકે અંદર દરવાજામાં ગામના, સમજી ગયા? મન ગણતા જાય ને અંદર માં પ્રવેશ કરે માં જાય એટલે એ લોકો સભામાં આવે ભાવટા વાળા, માફ કરજો. સિંહ તો સિંહ પાછળથી કિંમત ઘટાડી લોકોએ, કેટલાક સંગઠ વાળાએ દુઃખ થાય. આ જગતમાં મોહી એટલે અજ્ઞાની જીવોનો પરદ્રવ્યને હું કરું છું એમ છે ને, ઇન્ટુ કોમા, પરદ્રવ્ય અહમ કુરુ, પરદ્રવ્ય અહમ કુર્વે, પરદ્રવ્યને હું કરું છું એવા પરદ્રવ્યના કર્તૃત્વના મહાઅહંકાર, અહંકાર તો હતો પણ મહાઅહંકાર, બે દ્રવ્યની એકતા, મહાઅહંકાર રૂપ અજ્ઞાન અહંકાર કે જે અત્યંત દુર્નિવાર છે, ટાળવો મુશ્કેલ છે, એ વાત સાધારણ નથી. હું કરું છું એવો અહંકાર થઈ ગયો છે, હાઈ તું કરતા નથી, સ્વયં પરિણમે છે પદાર્થ, એને કોણ પરમાવી શકે? અપરિણામી હોય તો કોણ પરમાવી શકે, અને પરિણામી હોય તો તારી અપેક્ષા નથી રહેતી, સ્વયં પરિણમે છે બસ. કે જે અત્યંત દુર્નિવાર છે, એટલું દુર્નિવાર નહીં, અત્યંત કઠિન કામ છે, તે અનાદિ સંસારથી ચાલ્યો આવે છે. જો આ બે દ્રવ્યની એકતાને કરતા કર્મની મિથ્યા બુદ્ધિ એ અનાદિથી છે, અનાદિથી અનાદિ સંસારથી ચાલ્યો આવે છે આવો અહંકાર અજ્ઞાન. આચાર્ય કહે છે કે અહો પરમાર્થ નહીંનું અર્થાત શુદ્રવ્યાર્થિક નહીં અભેદ નહીંનું ગ્રહણ કરવાથી કે હું તો નાયક નાતા છું, અકર્તા છું, હું કરતા નથી, આ અભેદ નહીંનું ગ્રહણ કરવાથી શુદ્રવ્યાર્થિક અભેદ નયનું ગ્રહણ કરવાથી એટલે આત્માનો અનુભવ કરવાથી જો તે એક વાર પણ નાશ પામે એમ તો જ્ઞાન ઘન આત્માને ફરી બંધન કેમ થાય, ભાવ બંધ પણ ન થાય અને નિમિત્તપણે દ્રવ્ય કર્મનો બંધ પણ ન થાય. ભાવ બંધ હોય ત્યાં સુધી દ્રવ્ય કર્મનો બંધ થાય નિમિત્ત રૂપે, પણ અજ્ઞાન ટળી ગયું કે ભાવ બંધ ગયો, જ્ઞાન પ્રગટ થઈ ગયું, ફરી બંધન કેમ થાય? જીવ જ્ઞાન ઘન છે માટે યથાર્થ જ્ઞાન થયા પછી જ્ઞાન ક્યાં જતું રહે? ન જાય. અને જો જ્ઞાન ન જાય તો ફરી અજ્ઞાનથી મન ક્યાંથી થાય? અજ્ઞાન નથી તો મન ક્યાંથી થાય? કદી ન થાય. આ વાત અહીં તાત્પર્ય એમ છે કે અજ્ઞાન તો અનાદિનું છે, પરંતુ પરમાર્થના જ્ઞાનથી એટલે શુદ્ધ આત્માના અનુભવથી દર્શનમોનો નાશ થઈને એકવાર યથાર્થ જ્ઞાન થઈને ક્ષાયિક સમય સુધી બોલો છો બે દર્શનમોનો ક્ષય લીધો નિમિત્તપણે અને ઉપાદાનમાં ક્ષાયિક સમય લીધો, જ્ઞાન થઈને ક્ષાયિક સમય ડૂબજે તો ફરી મિથ્યાત્વ ના આવે. મિથ્યાત્વ નહીં આવતા મિથ્યાત્વનો બંધ પણ ન થાય. આ મિથ્યાત્વ ગયા પછી સંસારનું બંધન કઈ રીતે રહે? ન જ રહે, અર્થાત મોક્ષ થાય એમ જાણ. પરદ્રવ્ય ઉપર તિલક છૂટી જાય કે ઉપરનું કરતા નથી તો સીધો ઉપયોગ આત્મામાં પણ આવી શકે, એને પર્યાયથી વિજ્ઞાન કરવાની જરૂર નથી. કેમ કે ખરેખર પર્યાય પણ પરદ્રવ્ય છે, એટલે પરદ્રવ્યથી જે પરાન્મુખ થઈ જાય એ સ્વદ્રવ્યની સન્મુખ થઈ જાય. એ વાત ચર્ચી ગાતામાં લીધી છે, એ વાત લીધી છે. બિનપણે ઉપાસવામાં આવતા શુદ્ધ કહેવાય છે, એટલે અન્ય દ્રવ્ય ઉપર તિલક છૂટ્યું દેહાદી ઉપરથી કે પરદ્રવ્ય ઉપર તિલક છૂટ્યું તો એ આખો ઉપયોગ નાયક તરફ જ આવી જાય છે. કેમ કે ખરેખર તો અભેદની અપેક્ષા એ બધા પરદ્રવ્યમાં જ જાય છે, બધું પરદ્રવ્ય રૂપે જ છે, પરિણામ પણ પરદરૂપે છે, નવ તત્વો પણ પરદ્રવ્ય રૂપે છે. એટલે પરદ્રવ્યનું જ્યાં લક્ષ્યું છું, પરદ્રવ્યનું પહેલા લક્ષ છોડો પછી પર્યાયનું લક્ષ છોડો એમ નહીં, પરદ્રવ્યનું લક્ષ્યું છું તો પરદ્રવ્યના લક્ષ્ય થતો નૈમિતિક ભાવ એ છૂટી ગયો અને સ્વભાવમાં પ્રગટ થઈ ગયો એમ. ઘણાને આવું પણ બને છે, એમ કોઈ કોઈને આવું બને, કોઈ કોઈને બે પ્રકારનું વિજ્ઞાન કરીને પછી અંદર જાય એ યોગ્યતા જોગી. છપ્પન કળશ ભાઈ બેન
ભાવાન કરો કરવા સદા કરો
આત્મા તો સદા પોતાના ભાવોને કરે છે, પરમે છે માટે કરે છે એ શરીરમાં છે, અને પરદ્રવ્ય પરભાવના પરના ભાવોને કરે છે. કારણ કે પોતાના ભાવ છે એ તો પોતે જ છે, અભેદ નહીં કે આત્મા જ છે, અને પરના ભાવો છે તે પર જ છે, એ નિયમ છે. આ પોતાના પરિણામથી તો આત્મા પોતે છે, પરના ભાવ પર છે. હવે એક પ્રશ્ન શિષ્ય બહુ સમજવા માટે કહે છે, આ પ્રશ્ન બહુ ઇમ્પોર્ટન્ટ છે. પરદ્રવ્યના કરતા કર્મપણાની માન્યતાને અજ્ઞાન કહ્યું, એમ કહ્યું કે જે એવું માને જે મિથ્યા દ્રષ્ટિ છે એમ આપે આ ગાથાઓમાં કહ્યું, ત્યાં આશંકા ઉપજે છે કે આ મિથ્યાત્વાદી ભાવો, મિથ્યાત્વવ્રત કષાયયોગ ભાવો સી વસ્તુ છે, એમ કે પરદેવીની સાથે કરતા કર્મ માને અજ્ઞાન છે અને એમ કહીને તે મિથ્યાદૃષ્ટિ છે એમ કહ્યું, તો શિષ્યનો પ્રશ્ન છે કે આ મિથ્યાત્વાદી ભાવો સી વસ્તુ છે એમ પ્રશ્ન કરીને વિશેષ લંબાવે છે. જો તેમને જીવના પરિણામ કહેવામાં આવે તો પહેલા રાગાદી ભાવોને પૂતગલના પરિણામ કયા હતા તે કથન સાથે વિરોધ આવે છે. એ મિથ્યાત્વી ભાવો સી વસ્તુ છે એમાંને એમાં પ્રશ્ન ઉઠાવે છે કે જો તમે એને જીવના પરિણામ કહેશો તો એ તો તમે પહેલા પૂતગલના પરિણામ કયા હતા, અને જો તમે એને પૂતગલના પરિણામ કહેવામાં આવે તો જેમની સાથે જીવને કાંઈ પ્રયોજન નથી, વ્યાપ્યાપક સંબંધ નથી, કાંઈ પ્રયોજન નથી, તેમનું ફળ જીવ કેમ પામે? જો પૂતગલના પરિણામ કહેવામાં આવે તો ભોગતાથી એને પ્રશ્ન કરે છે. હવે પહેલા કરતાથી પ્રશ્ન કર્યો, ભોગતાથી. બીજો પૂતગલના પરિણામ હોય મિથ્યાત્વાદી ભાવો, જીવને કાંઈ પ્રયોજન નથી તો એનું દુઃખ કેમ જીવ ભોગવે, એનું ફળ કેમ જીવ પામે? આ આશંકા દૂર કરવાની હવે ગાથા કરી. આજે જયસેનાચાર્ય ભગવાને કહ્યું ને, અજીવ મિથ્યાત્વ અને જીવ મિથ્યાત્વ બે પ્રકારના મિથ્યાત્વ, એ વાત આમાં પણ છે. સત્યાસી ગાથા. ભાવરૂપે નથી અને રાગ એકલો એકાંતે ઉદગલ રૂપે નથી. જો એકાંતે રાગ જીવનો ભાવ હોય એકાંતે, તો કોઈ દી રાગનો અભાવ ન થાય, અને એકાંતે જો ઉદગલનો ભાવ હોય તો સંસારનો હોય, તો પછી સંસાર ક્યાં રહ્યો? એ તો મોક્ષ થઈ ગયો એનો જીવનો. તો માટે રાગ બે જગ્યાએ થાય ત્યાં સુધી બે જગ્યાએ થાય છે, મિથ્યાત્વ થાય ત્યાં સુધી બે જગ્યાએ, અવ્રત થાય ત્યાં સુધી અવ્રત પણ બે જગ્યાએ, કષાય થાય થાય ત્યાં સુધી બે જગ્યાએ, ન થાય તો એક જ જગ્યાએ ન થાય. આ એવી રીતે આ છે. આવો જડ કર્મની આરે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જો આની અંદર પણ એક નિયમ કયો છે કે મિથ્યાત્વાદી ભાવો જે છે એ દ્રવ્ય કર્મ છે, લોકકર્મના નથી. લોકકર્મમાં તો ખાટા મીઠા પરિણામ હોય, રાગદ્વેષના પરિણામ એમાં ન હોય, એનો ભાગ નથી. એટલે નિયમરૂપ નિમિત્ત નૈમિત્તિક સંબંધ દ્રવ્યકર્મના ઉદય સાથે અજ્ઞાની હોય છે. દર્પણને મયુરના દ્રષ્ટાંતે વાત શિષ્યનો પ્રશ્ન હતો ને, અગાઉ તમે રાગાદી ભાવને પૂતગલ ના કયા, જીવના ભાવ કહો તો દોષ આવે, પૂતગલ ના કહેવાય છે. પૂતગલ ના હોય તો એનો ફળ જીવને કેમ આવે? મળી જે મિથ્યા તો કહ્યું તે બે પ્રકારે છે. અહીં જવાબ આપી દીધો, એકાંકે જીવભાવ ને એકાંકે પૂતગલ ભાવ એમ નથી. હોળી જે મિથ્યા તો કહ્યું તે બે પ્રકારે છે. નામ બે નું એક છે, સત્તા બે ની ન્યારી ન્યારી છે. એક જીવના પરિણામ છે અને એક કર્મના પરિણામ છે. એક જીવ મિથ્યાત્વ અને એક અજીવ મિથ્યાત્વ. આખો અધિકાર એસી ગાથાથી અજ્ઞાનીનો શરૂ થયો છે. એ જ વાત ચાલી આવે છે. એને ભેદજ્ઞાન નથી અને નિમિત્ત ઉપલક્ષ છે. એને બે પ્રકારના ભાવ અનાદિથી ચાલ્યા આવે છે. એક નૈમિત્તિક મિથ્યાત્વ, એક નિમિત્તરૂપ મિથ્યાત્વ. એક જીવ મિથ્યાત્વ અને એક અજીવ મિથ્યાત્વ. અને એવી જ રીતે અજ્ઞાન, અવિરતિ, યોગ, મોહ, ક્રોધ, કટાયો, આ સર્વ ભાવો એમ જેટલા જેટલા ભાવો જીવની પર્યાયમાં થાય એટલા એટલા બધા ભાવો અજીવમાં પણ છે. જેટલા જેટલા ભાવો અજીવમાં થાય એટલા એટલા ભાવ જીવમાં થાય એમ નથી. જેટલા જેટલા ભાવો જીવમાં થાય છે એટલા એટલા ભાવોમાં છે એમ લેવું. અહીંથી શરૂઆત. અહીં રાખતા તો આ રાગી પૂતગલ કહેવાય, ક્રોધ થાય તો પૂતગલ ક્રોધ છે એમ કહેવાય. ટીકા. મિથ્યા દર્શન અજ્ઞાન અવિરતિ ઇત્યાદિ જે ભાવો છે ઠેઠ યોગ બુદ્ધિ લઈ ગયા છે. યોગના બે પ્રકાર, જીવ યોગ અને અજીવ યોગ. તેરમા ગુણ સ્થાને જીવ યોગ અજીવ યોગ. બોલો.
અગર અકેલે જીવ મે હો ઓર ઉધર નહીં હો તો સ્વાભાવિક હો
જાય. હો ગયા, એકલા થઈ ગયા તો સ્વાસ્થિત થઈ જાય. તો યોગ સ્વાસ્થિત થઈ જાય.
સ્વાસ્થિત
નહીં. સમજ આવ્યા? ઠીક. ત્યાં સુધી નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. ઉદગલના પરિણામ જે રાગ એને જાણે છે એટલે એનો અર્થ થાય તો છે. એ ઉદગલના અહીંયા પરિણામ છે એને જાણે છે એમ નહીં. ઉદગલના સંગે અહીંયા રાગ થાય છે નૈમિત્તિક. એટલો નૈમિત્તિક છે એને જાણે છે પણ કરતો નથી. એટલે મિથ્યા તો દોષ લાગતો નથી. ચારિત્રના દોષને જાણે છે અને સ્વાશ્રય નથી, પરાશ્રય છે. માટે એને પૂતગલના પરિણામ એ સાથે કરતા કરવો સંબંધ નાખી દીધો. કરતા બુદ્ધિ છૂટના રાગ છૂટતો નથી. કોઈ એમ કે કરતા બુદ્ધિ છૂટે રાગ થવો જ નથી એમ નથી. કોઈ એમ કે કરતા બુદ્ધિ છૂટે કે હાથ હલવો જ નથી. હાથ હલતો બંધ થાય તો અકર્તા થાય. હાથ તો હેલા કરે અને અકર્તા રહ્યા કરે એમ. રાગ તો થયા કરે અસ્થિરતાનો થોડો જરી
જરી
જરી પણ અકર્તા રહ્યા કરે.
જ્ઞાતા રહ્યા કરે
કે વિકલ્પના ચાર પ્રકાર પડ્યા, અનંતાનુભૂતિ, અપ્રત્યગ, અપ્રત્યગ. મુનિરાજને સજ્જનનો રાગ ક્યાં કરે છે, સમજી ગયા? એને જૈણા કરે છે, જો થતો જ ન હોય, થતો જ ન હોય તો સંજોગનું સ્થાન ન હોય, ચઠ્ઠું. અને થાય છે માટે કરતા બુદ્ધિ થાય છે તો ચઠ્ઠું નહીં, અને થાય છે ને ન જણાય તો છઠ્ઠું નહીં, તો સાતમાં આવી જાય. થાય છે ને જણાય નહીં
તો સાતમું આવે, નિર્વિકલ્પ દશા આવી જાય.
થાય છે, જણાય છે, છતાં કરતા રહ્યા કરે છે. એમ કે રોટલી હવે હું કરતા નથી રોટી બનાવવાનો, તો રોટી બની ને જઈએ એસા નહીં. રોટી તો સોમવારે બનતી અને મંગળવારે બનતી, તો બી મેં બનાને વાલા હું, એથી મીઠા બધે નીકળતી, બસ રોટલી તો બનતી. આ કરતા અકર્તા છે એટલે લોકોને એમ થાય છે કે એ પરિણામ જ ન હોવા જોઈએ, એમ. નાની પણ ભગવાનની ભક્તિ કરે અને તથા પ્રકારનો રાગ આવે તો કહે કે ભાઈ ભક્તિનો રાગનો અમે તો કરતા નથી, તો આખા મંદિરમાં તમે કલાક તો ભક્તિ કરાવી, તમે રાગના કરતા નથી તો પછી ભક્તિનો રાગ હોવો જ ન જોઈએ, એમ નથી. રાગના રાગનો અભાવ છે, રાગનો સદભાવ છે, તેથી ગુણસ્થાન ઉભું થાય છે એ જાણેલો પ્રયત્ન. સર્વથા અકર્તા થઈ જાય ને રાગનો અભાવ થઈ જાય તો યથા ખ્યાત થાય છે, તો જાણેલો પ્રજ્ઞાન શબ્દ ન રહીએ. બહુ અંદરની વાત કીધા પ્રકાર રાગ થાય ના કરતા રહ્યા કરે, કરતા થાય. શ્રેણી મહારાજાને તથા પ્રકારનું દુઃખ પર્યાયમાં થાય છે, નાતા રહે છે, દુઃખનું દુઃખ થતો. કરતા બુદ્ધિ છૂટે એટલે પરિણામની ક્રિયા જ બંધ થઈ જાય, દેહ મન વાણીની કે રાગની કે ઇન્દ્રિય જ્ઞાનની, એમ નથી. ક્રિયા થયા કરે ને કરતા રહ્યા કરે. મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ જે ભાવો છે તે પ્રત્યેક એટલે બધા મયુર અને દર્પણની જેમ અજીવ અને જીવ વડે ભાવવામાં આવતા હોવાથી મયુર છે એ અજીવની જગ્યાએ છે અને દર્પણ સ્વચ્છ છે એ જીવના સ્થાને છે. અજીવ અને જીવ વડે ભાવવામાં આવતા હોવાથી અજીવ વડે જીવ વડે ભાવવામાં એટલે કરવામાં આવતા હોવાથી અજીવ પણ છે અને જીવ પણ છે. આ મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવ જીવ પણ છે અને એ ભાવો અજીવ છે. નામ એક છે અને દ્રવ્ય બે છે, બે દ્રવ્યમાં એક નામી છે. અહીંયા મિથ્યાત્વ, વહાં મિથ્યાત્વ, અહીંયા યોગ, વહાં યોગ, અને એ પણ અહીંયાથી છે. નામ નામ છે એ જેવું નૈમિતિકનું નામ હોય એવું નિમિત્તનું નામ હોય. અહીંયા જયારે ક્રોધ કસાય થાય છે તો વહાં પણ ક્રોધનો ઉદય છે. એક સમય પહેલા લોભનો ઉદય આવવાનો હતો, પણ અહીંયા ક્રોધનો ઉત્પાદ થવાનો છે. એટલે એક સમય પહેલા લોભ કસાયના પરમાણુ ત્રિભુક સંક્રમણ થઈને ક્રોધરૂપે ઉદયમાં આવે છે. નૈમિત ઉપરથી જ નિમિત્તનું નામ છે. પરમાણુ ને કઈ ખબર નથી કે અહીંયા લોક કસાઈ રૂપે ઉદયમાં આવનારો પરમાણુ તો કઈ જળ છે, અને આ ક્રોધ રૂપે પણ મેં માટે ક્રોધ રૂપે પણ પાણી આપશે એ ને આ પાણી આપોને. એવી જૈન તત્વ મીમાંસા બહાર પડ્યું એમાં આ પુત્ર સિદ્ધાંત શાસ્ત્રી ગુરુદેવની હાજરી હતી ત્યારે ગુરુદેવે ચર્ચા કરી જોઈ કે અહીંયા ફેરફાર અહીંયા જેમ ઘેરો વાદળી લીલો પીળો આદિ વર્ણરૂપ ભાવો કે જેવો મોરના પોતાના સ્વભાવથી મોર વડે ભાવવામાં આવે છે, શરીરની વાત છે, મોરના આત્માની વાત નથી, પણ અહીંયા શરીરને મોર કેવો છે જેમ દેહને જીવ કહેવાય એમ પોતાના સ્વભાવથી મોર વડે ભાવવામાં આવે છે, શરીરની વાત છે, મનાવાય છે થાય છે તેવો મોર જ છે, મોરના પરિણામ મોર જ છે, ભૂતગલના પરિણામ ભૂતગલ જ છે એમ. અને દર્પણમાં પ્રતિબિંબ રૂપે દેખાતા એવું કેવું સરસ કે છે એ પ્રતિબિંબ રૂપ અહીંયા દેખાય છે, એ મોરનો વાદળી રંગ અહીંયા અરીસામાં નથી આવ્યો ઉડીને, દર્પણમાં પ્રતિબિંબ રૂપે દેખાતા ઘેરો વાદળી લીલો પીળો ઇત્યાદિ ભાવો કે જેઓ દર્પણની સ્વચ્છતાના વિકાર માત્રથી દર્પણ વડે ભાવવામાં આવે છે તેઓ દર્પણ જ છે. એટલે કે એમ કે છે કે સ્વચ્છતા તો એનો મૂળ સ્વભાવ છે, પણ અહીંયા વિકારચિત કરવો છે ને, વિકારચિત કરવો છે એટલે એનો એ વિકાર માત્રથી દર્પણ પણ વડે ભાવવામાં આવે છે તેવો દર્પણ છે. હા લીલો રંગ છે તો અહીંયા એનો વિકાર દેખાય છે લીલા રૂપે, દ્રવ્ય દ્રષ્ટિથી તો સ્વચ્છતા છે પણ પર્યાય દર્પણથી અત્યારે અહીંયા ચિત્ત વિકાર છે તેવો દર્પણ જ છે. એવી જ રીતે દ્રષ્ટાંત પૂરો થયો, એવી જ રીતે મિથ્યા દર્શન અજ્ઞાન અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેઓ અજીવના પોતાના દ્રવ્ય સ્વભાવથી અજીવ વડે ભાવવામાં આવે છે. જો એનો સ્વભાવ કયો, એનો વિભાવ ન કયો અને વા વિકાર કયો, દર્પણનો સ્વભાવ ન કયો, દર્પણની સ્વચ્છતાનો વિકાર કયો, દર્પણનો સ્વભાવ ન કયો, વા મિત્રમાં અહીંયા અજીવનો તો દ્રવ્યનો સ્વભાવ જ છે મિથ્યાતા, અજીવના પોતાના દ્રવ્ય સ્વભાવથી પર્યાય સ્વભાવથી નહીં, દ્રવ્ય સ્વભાવથી અજીવ વડે ભાવવામાં આવે છે તેવો અજીવ જ છે. અને મિથ્યાત્વ દર્શન અજ્ઞાન અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેવો ચૈતન્યનો સ્વભાવ નહીં, ચૈતન્યના વિકાર માત્રથી, ચૈતન્યનો સ્વભાવ ન હોય, ભૂતગલનો તો સ્વભાવ હોય રાગ, રાગ જીવનો સ્વભાવ ન હોય વિકાર, ચેતનના વિકાર માત્રથી જીવ વડે ભાવવામાં આવે છે તેવો જીવ જ છે. એટલે આ વિશેષમાં થાય છે વિકાર, સામાન્ય તો ચેતન એમને લીએ છે, આ સામાન્ય વિશેષની વાત નથી, જૈન દર્શન થાય નથી. જાણે જીવ પણ જ માને અનન્ય 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 પરિણામને જીવ અનન્ય માન્યા છે એટલે એકતા થાય છે. કથન ચિતન્ય ને કથન ચિતાનની માય નથી આવ્યો તો સર્વથા નિયંત્રણ ક્યાંથી આવે? એમ જાણું
હા, કથનચિત અનન્યમાં આવે તો કથનચિત અન્ય છે
એમ આવી જાય તો સર્વથા અન્યમાં કોઈ વખતે આવશે?
સર્વથા અનન્યમાં છે,
સર્વથા અનન્ય સામાન્ય વિશે એક જ માને છે પર્યાય. જેવો ચેતનના વિકાર માત્રથી જીવ વડે ભાવવામાં આવે છે તેવો જીવ જ છે. બે પદાર્થ ની જુદાય પદાર્થ બાવા, આમાં જુઓ દર્પણની સ્વચ્છતાનો વિકાર અને અહીંયા ચૈતન્યનો વિકાર લીધો, બેમાં સ્વભાવનો લીધો અને પૂતગલમાં સ્વભાવ લીધો. પૂતગલનો વિભાવ છે, વિકાર છે એમ નથી, કેમ કે ફરી ફરીને કારમોરના થઈને ફરીને પાછું રાગરૂપે પણ છે, ફરીને રાગરૂપે પણ છે. પણ આત્મા એક વખત નિર્વિકાર રૂપે પ્રણિમો અને સ્થિત થઈ ગયો
પછી કોઈ કાળે
કોઈ કાળે વિકાર રૂપે પ્રણમાતો નથી, માટે વિકાર છે એ વિભાવ છે, સ્વભાવ નથી.
પૂતગલ સ્વભાવ,
હા પૂતગલ સ્વભાવ,
પૂતગલ કે સ્વભાવ
જીવનો વિભાવ નહીં, પૂતગલનો વિભાવ નહીં પણ પૂતગલનો સ્વભાવ, ત્રણ પ્રકાર કહ્યું પિતાની ગાથામાં.